एकत्र श्रुति संवादमां आपनुं स्वागत छे। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, आजे आपणे भारतीय काव्यशास्त्रना बे बहु ज आम कहीए तो रसप्रद ख्यालो विशे वात करवाना छीए, शय्या અને પાક। આમ તો શબ્દો કદાચ થોડા અઘરા લાગે, પણ એ કવિતાને સમજવાની ચાવી જેવા છે, નહીં?
હા, બિલકુલ। કવિતાની શૈલી, એનું બંધારણ, એનો અર્થ, આ બધું સમજવામાં આ શબ્દો મદદ કરે છે।
તો આપણી પાસે જે સ્રોત સામગ્રી છે એના આધારે આપણે આ બંને સંકલ્પનાઓને જરા ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ।
ચોક્કસ, ચાલુ શરૂ કરીએ।
તો પહેલા શૈયા લઈએ। ઘણી વાર આપણે કવિતા વાંચતા હોઈએ અને અમુક પંક્તિઓ એવી લાગે કે બસ આ શબ્દ અહીં જ હોવો જોઈએ, જાણે એના વગર ચાલે જ નહીં। શું આ એ જ ભાવ છે શૈયા?
હા, તમે બરાબર પકડ્યું, આ એ જ વાત છે। સ્રોત પણ એ જ કહે છે, શૈયા, જેને અમુક વાર પદમ મૈત્રી પણ કહેવાય છે।
પદમ મૈત્રી એટલે શબ્દોની મિત્રતા?
બરાબર, પદો એટલે શબ્દો, તો શબ્દોની એવી મૈત્રી, એવી ગોઠવણી કે એક કાવ્યરચનાનો એક મોટો ગુણ ગણાય। એનો મૂળ અર્થ એમ કે કાવ્યમાં શબ્દો એવી રીતે ગોઠવાયા હોય, એટલી ચોકસાઈથી અને એકબીજા સાથે એટલા બંધ બેસતા હોય કે જાણે એક માળા પરોવી હોય। તમે એમાંથી એક મોતી કાઢો કે એનો ક્રમ બદલો તો આખી માળા વિખાઈ જાય।
એટલે કે જો આપણે કોઈ એક શબ્દનો પર્યાય મૂકીએ, સમાનાર્થી શબ્દ,
હા, સમાનાર્થી વાપરીએ અથવા તો શબ્દોનો ક્રમ થોડો આમતેમ કરીએ, તો કાવ્યનો જે મૂળ ભાવ છે, જે લય છે,
એનું સૌંદર્ય,
હા, એનું સૌંદર્ય એને તરત જ નુકસાન પહોંચે, એની અસર ઓછી થઈ જાય, ઝાંકપ આવી જાય।
ઓ, એટલે શબ્દોની એવી ગોઠાવણ જેને બદલી જ ન શકાય, અનિવાર્ય, દરેક શબ્દ જાણે એની જગ્યાએ જ બરાબર ફિટ થતો હોય।
બિલકુલ, અનિવાર્ય, એના સિવાય બીજો કોઈ શબ્દ ચાલે જ નહીં એવી સ્થિતિ। અને જે ખરેખરા સિદ્ધ હસ્ત કવિ હોય ને, જેમની ભાષા પર પકડ હોય, એમની રચનામાં આ ગુણ તમને સહજ રીતે જોવા મળે।
આ તો કવિની મોટી સિદ્ધિ કહેવાય।
ચોક્કસ, સ્રોતમાં આને સમજાવવા માટે કવિ કાંતના કાવ્યનો ઉલ્લેખ છે।
હા, વસંત વિજય કે ઉદ્ગાર,
બરાબર, એ કાવ્યો તમે વાંચો તો ખ્યાલ આવે કે આ શબ્દો અને એમની ગોઠવણી, એમાં ફેરફારનો વિચાર જ ના આવે, શબ્દ અને અર્થ જાણે એક રસ થઈ ગયા હોય।
તો શૈયા એટલે શબ્દોની અતૂટ અફર મૈત્રી, આ બરાબર સમજાઈ ગયું। હવે બીજો ખ્યાલ લઈએ, પાક। સ્રોતમાં એવું છે કે આ પાક શબ્દના અર્થ વિશે શરૂઆતમાં થોડી આમ ગડમથલ હતી।
હા, શરૂઆતમાં એના અર્થઘટનમાં થોડા જુદા જુદા મતો હતા। સ્રોત જુઓ તો ઓછામાં ઓછા ત્રણ મત દેખાય છે। એક મત વિદ્યાધર નામના શાસ્ત્રીનો, એમણે કહ્યું કે કાવ્યમાં જે રસ હોય એને અનુરૂપ શબ્દ અને અર્થની ગોઠવણી કરવી એ પાક।
પણ આ તો બહુ વ્યાપક ન કહેવાય, જાણે કાવ્યના ગુણ જેવી વાત થઈ ગઈ।
હા, એવું જ લાગે, જાણે મમ્મટ વગેરે આચાર્યોએ જે ગુણ કહ્યા, માધુર્ય, ઓજસ, પ્રસાદ, એના જેવી જ આ વાત થઈ, એમાં પાકની કોઈ અલગ ઓળખ ન દેખાઈ। પછી બીજો મત એવો હતો કે જે શબ્દો કાનને સાંભળવામાં બહુ મીઠા લાગે, અમૃત જેવા, એવી રચના કરવાની આવડત એ પાક।
આ તો જાણે માધુર્ય ગુણ જેવું જ થયું।
બરાબર, એટલે એમાં પણ સ્પષ્ટતા નહોતી કે આ માધુર્યથી કંઈ અલગ છે કે એ જ છે।
અને ત્રીજો મત?
અને ત્રીજો મત તો પાકને સીધો શૈયાના અર્થમાં સમજાવતો હતો, એટલે કે પદોની એવી ગોઠવણી જેને ફેરવી ન શકાય।
તો પછી પાક અને શૈયા એક જ થઈ ગયા।
હા, જો એ મત માનીએ તો। એટલે શરૂઆતમાં આવી થોડી અસ્પષ્ટતા હતી, કોઈ એક ચોક્કસ સર્વમાન્ય અર્થ નહોતો।
તો પછી સ્પષ્ટતા ક્યાંથી આવી? કોણે પાકને એનો સાચો, આજે જે આપણે સમજીએ છીએ, એ અર્થ આપ્યો?
આ જ ગૂંચ હતી, એને ઉકેલવાનું અને પાકને એક સ્પષ્ટ ઓળખ આપવાનું કામ વિદ્યાનાથ નામના આચાર્યે કર્યું, એમને શ્રેય જાય છે। વિદ્યાનાથે શું કર્યું કે એમણે પાકની ચર્ચાને શબ્દોની ગોઠવણી કે શાબ્દિક મીઠાશથી આગળ લઈ જઈને અર્થના સ્તર પર કેન્દ્રિત કરી।
અર્થના સ્તર પર
એટલે
એમણે કહ્યું કે પાકનો મુખ્ય સંબંધ અર્થ સાથે છે, અર્થ ગાંભીર્ય અથવા અર્થની પરિપક્વતા।
અર્થની પરિપક્વતા, મેચ્યોરિટી। હા, કાવ્યમાં જે અર્થ છે એ કેટલો ગહન છે, કેટલો પાકો છે, કેટલો સમૃદ્ધ છે, એ બાબત પાક નક્કી કરે છે, બહાર શબ્દ પર નહીં પણ અર્થની ગુણવત્તા પર.
આ રસપ્રદ છે.
અને વિદ્યાનાથ અહીં અટક્યા નહીં. એમણે આગળ સમજાવ્યું કે આ જે અર્થની પરિપક્વતા છે એ વાચક સુધી, ભાવક સુધી બે મુખ્ય રીતે પહોંચી શકે છે. અને આ બે રીતોના આધારે જ એમણે પાકના બે મુખ્ય પ્રકાર પાડ્યા. અને આ વર્ગીકરણને લીધે જ પાકનો ખ્યાલ એકદમ સ્પષ્ટ અને ઉપયોગી બની ગયો.
અચ્છા, એટલે વિદ્યાનાથે આખી વાતને વ્યવસ્થિત કરી. તો એ બે પ્રકાર કયા છે? એમના નામ પણ રસપ્રદ હશે.
હા, એમના નામ બહુ સરસ અને યાદ રહી જાય એવા છે. પહેલો પ્રકાર છે દ્રાક્ષા પાક.
દ્રાક્ષા એટલે દ્રાક્ષ.
બરાબર, દ્રાક્ષ. જેમ પાકી દ્રાક્ષ હોય એમાંથી રસ કાઢવો કેટલો સહેલો, જરા દબાવો ને રસ નીકળે, કોઈ ખાસ મહેનત નહીં.
હા, એ તો તરત મળી જાય.
બસ એવી જ રીતે કેટલાક કાવ્યો હોય જેમાં અર્થ અને ભાવ એકદમ સહેલાઈથી સમજાઈ જાય, વાચકને કંઈ ખાસ મથામણ ન કરવી પડે, શબ્દો જાણે પારદર્શક હોય અને કવિનો જે ભાવ છે એ સીધો વાચકના દિલ સુધી પહોંચી જાય. આવી જે સહજ, સહેલી, તરત આનંદ આપે એવી રચના.
એને વિદ્યાનાથે દ્રાક્ષા પાક કહી.
હા, એ દ્રાક્ષા પાક.
વાહ, દ્રાક્ષ જેવી મીઠી અને સહેલી કવિતા. આ તો એવી કવિતા લાગે જે બધાને ફટ દઈને ગમી જાય. આપણી ભાષામાં આના ઉદાહરણો મળે?
ચોક્કસ મળે. સ્રોતમાં ઘણા સારા ઉદાહરણો છે. જુઓ, સંસ્કૃતમાં કાલિદાસનું શાકુંતલ, એનું નાટક.
હા, અભિજ્ઞાન શાકુંતલમ.
એ દ્રાક્ષા પાકનું ક્લાસિક ઉદાહરણ ગણાય. ભાષા સરળ, ભાવો સ્પષ્ટ, કથા સીધી આનંદ આપે.
અને ગુજરાતીમાં?
ગુજરાતીમાં મીરાંબાઈના પદો ભક્તિભાવથી ભરપૂર, સીધા હૃદયને સ્પર્શે. દયારામની ગરબીઓ પણ એવી જ, પ્રેમની વાતો સહજ રીતે રજૂ થયેલી.
નાનાલાલના ઉર્મિકાવ્યો પણ?
હા, કવિ નાનાલાલના પણ અમુક ઉર્મિકાવ્યો આ પ્રકારમાં આવે. આ બધી રચનાઓ એવી છે કે સામાન્ય વાચક પણ ખાસ મહેનત વગર એનો રસ માણી શકે, ભાવ સીધો પહોંચે.
બરાબર. જે કવિતાનો અર્થ અને આનંદ સહેલાઈથી મળે એ દ્રાક્ષા પાક. તો હવે બીજો પ્રકાર, એનું નામ પણ કોઈ ફળ પરથી જ હશે?
હા, બીજો પ્રકાર પણ ફળ પરથી જ છે. નારિકેલ પાક.
નારિકેલ એટલે નાળિયેર.
બરાબર, નાળિયેર. હવે વિચારો, નાળિયેર કેવું હોય? ઉપરથી કઠણ, કાચલી.
હા, એને તોડવું પડે, મહેનત કરવી પડે.
બસ એ જ વાત. જેમ નાળિયેરના અંદરના મીઠા ગર્ભ સુધી પહોંચવા માટે કાચલી તોડવાનો શ્રમ કરવો પડે, તેમ નારિકેલ પાક શૈલીના કાવ્યનો રસ, એનો ઊંડો અર્થ એ સહેલાઈથી દેખાતો નથી. એ છુપાયેલો હોય છે, અંતર્ગૂઢ.
એટલે ઉપર છલ્લું વાંચવાથી ન સમજાય?
ના, એના સાચા સ્વાદ માટે, અર્થ માટે વાચકે થોડી મહેનત કરવી પડે. ક્યારેક વાક્યનો અન્વય સમજવો પડે, શબ્દોના ગૂઢ અર્થ, લક્ષણા, વ્યંજના, એના પર વિચાર કરવો પડે.
કવિના સંકેતો, સંદર્ભો ઉકેલવા પડે.
હા, ટૂંકમાં વાચક તરફથી થોડો બૌદ્ધિક શ્રમ જોઈએ, થોડી સક્રિયતા જોઈએ. એમનેમ વાંચી જવાથી પૂરો આનંદ ન મળે.
નારિકેલ પાક, નાળિયેર જેવી કવિતા. બહારથી કઠણ પણ અંદર ગહન અર્થ અને મીઠાશ. આ શૈલી થોડી વધુ પડકારરૂપ લાગે છે. આના ઉદાહરણો કયા છે?
શ્રુતમાં સંસ્કૃતમાં મહાકવિ ભારવીનું કિરાતાર્જુનિયમ ગણાવ્યું છે.
ઓ, એ તો અઘરું ગણાય છે ને?
હા, એ એની અર્થની ગહનતા અને શૈલીની જટિલતા માટે જાણીતું છે. એને સમજવા ટીકાકારોની મદદ લેવી પડે.
અને ગુજરાતીમાં?
ગુજરાતીમાં આપણા જ્ઞાનમાર્ગી કવિ અખા ભગત, એમની વાણી, ખાસ કરીને છપ્પા, ઘણા ગૂઢાર્થવાળા હોય, વ્યંગ્ય હોય.
એમને સમજવા વિચારવું પડે ખરું?
બરાબર, મનન કરવું પડે. પછી આધુનિક કવિતામાં બળવંતરાય ઠાકોર, બકટ ઠાકોર, એમની કવિતા પણ વિચારપ્રધાન, અર્થઘન, ક્યારેક અછાંદસ લયવાળી.
એમની કવિતા પણ તરત ન સમજાય.
હા, એટલે એમની કવિતા પણ નારિકેલ પાકનું ઉદાહરણ ગણી શકાય. આ પ્રકારની કવિતા સમજવા, માણવા વાચક પાસે ધીરજ જોઈએ, સજાગતા જોઈએ, પ્રયત્ન જોઈએ. પણ જ્યારે સમજાય ને
ત્યારે આનંદ અને સંતોષ અલગ જ હોય.
બિલકુલ, એક જુદા જ પ્રકારનો આનંદ મળે.
તો આપણે આખી વાત સરસ રીતે સમજ્યા. શૈયા એટલે શબ્દોની અનિવાર્ય અતૂટ ગોઠવણી, એ શબ્દસ્તરની વાત થઈ.
હા,
અને પાક, ખાસ કરીને વિદ્યાનાથે જે સમજાવ્યું, એ અર્થસ્તરની વાત, અર્થની ગહનતા, પરિપક્વતા અને એ ભાવક સુધી કેવી રીતે પહોંચે છે, સહેલાઈથી દ્રાક્ષા પાક કે પ્રયત્નથી નારિકેલ પાક.
બરાબર.
હવે મારો પ્રશ્ન એ છે કે આ બધી શાસ્ત્રીય વાતો થઈ, શૈયા, પાક, આજે કવિતા સમજવામાં, એનો આનંદ લેવામાં આ ખ્યાલો ખરેખર કઈ રીતે ઉપયોગી થાય? શું કામ આવે આ બધું?
ના ના, આ માત્ર શાસ્ત્રીય જૂની વાતો નથી, આ ખ્યાલો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. જુઓ, શૈયા અને પાક આપણને કવિતાના સૌંદર્યને અને એના અર્થને સમજવા માટે એક, આમ કહો તો, એક ફ્રેમવર્ક પૂરું પાડે છે, એક દૃષ્ટિ આપે છે.
કેવી રીતે?
આપણે જ્યારે કવિતા વાંચીએ ત્યારે આ ખ્યાલો આપણને વિચારતા કરે છે કે ભાઈ આ કવિતા કેમ મને તરત ગમી ગઈ, સીધી દિલમાં ઉતરી ગઈ. દ્રાક્ષાપાક અને પેલી કવિતા કેમ વારંવાર વાંચવી પડે છે, કેમ એના પર વિચાર કરવો પડે છે. નારિકેલ પાક,
હા, આવું તો થાય છે.
તો આ ભેદ સમજાય તો કાવ્યનો આસ્વાદ વધુ ઊંડો બને. આપણે ખાલી ગમ્યું કે ન ગમ્યુંથી આગળ વધી શકીએ, શા માટે ગમ્યું એ સમજી શકીએ.
એટલે કે કવિની શૈલીને વધુ સારી રીતે પકડી શકીએ.
ચોક્કસ. શૈયા આપણને કવિની શબ્દ પસંદગી, ભાષા પરની એમની પકડ, લય, ધ્વનિ એના પર ધ્યાન આપતા શીખવે છે. અને પાક આપણને અર્થ કેવી રીતે બને છે, એ સીધો છે કે ગર્ભિત, સરળ છે કે જટિલ, એ સમજવામાં મદદ કરે છે. કવિનો અભિગમ શું છે, એમનો ઈરાદો શું છે, એ બધું વધુ બારીકાઈથી જોઈ શકીએ.
એટલે ભાવક તરીકે આપણી સમજણ અને આસ્વાદ બંને વધે.
બિલકુલ. કાવ્ય વિવેચન અને આપણો પોતાનો આસ્વાદ બંને વધુ સમૃદ્ધ બને, વધુ સંતોષકારક બને.
વાત તો સાચી છે. આ ચર્ચા ખરેખર બહુ જ સરસ રહી. શૈયા અને પાક જેવા શબ્દો જે કદાચ શરૂઆતમાં અઘરા લાગે તે કવિતાના અનુભવને કેટલો ઊંડો બનાવી શકે છે એ સમજાયું. શબ્દોની ગોઠવણીથી માંડીને અર્થની પ્રાપ્તિ સુધીની આખી યાત્રા.
હા,
તો આજના સંવાદના અંતે આપણા શ્રોતાઓ માટે કોઈ એવો વિચાર કે પ્રશ્ન મૂકી શકીએ જે આ ચર્ચામાંથી જન્મ્યો હોય, કંઈક વિચારવા જેવું?
હા, એક વિચાર મનમાં આવે છે ખરો, જે આ શાસ્ત્રીય વાતને આજના સમય સાથે જોડે. આપણે જોયું કે વિદ્યાનાથે પાકના બે પ્રકાર પાડ્યા, દ્રાક્ષા અને નારિકેલ, અને મુખ્યત્વે કવિતાના સંદર્ભમાં ચર્ચાયા, બરાબર?
હા.
પણ મારો સવાલ એ છે કે શું આ ભેદ, આ વિચાર ખાલી કવિતા પૂરતો જ સીમિત છે? શું આજના બીજા સાહિત્ય સ્વરૂપો જેમ કે ગદ્ય, નવલકથા, વાર્તા, નાટક એમાં આ લાગુ ન પડે?
રસપ્રદ સવાલ છે.
અને હજી આગળ વિચારો, આજનું સૌથી મોટું માધ્યમ ફિલ્મ, શું ફિલ્મની પટકથામાં, એની વાર્તા કહેવાની રીતમાં, એના દ્રશ્યોમાં, શું ત્યાં પણ અર્થની સુલભતા દ્રાક્ષા જેવી કે ગહનતા નાળિયેર જેવી ના આધારે આવું વર્ગીકરણ ન વિચારી શકાય?
એટલે કે કોઈ ફિલ્મ દ્રાક્ષાપાક જેવી હોય જે બધાને સહેલાઈથી સમજાઈને ગમે, અને કોઈ નારિકેલ પાક જેવી જેને સમજવા મગજ કસવું પડે,
બરાબર, જેના સ્તરો ઉકેલવા પડે, પ્રતીકો સમજવા પડે, દર્શકને વધુ સક્રિય થવું પડે. તો આ જૂના શાસ્ત્રીય ખ્યાલો આજના આપણા સાંસ્કૃતિક અનુભવોને, આપણી કલાને સમજવામાં કેટલા ઉપયોગી થઈ શકે, એની પ્રસ્તુતતા શું? આ એક ખરેખર વિચારવા જેવો અને કદાચ વધુ સંશોધન માંગી લેવો મુદ્દો છે.
ચોક્કસ, ખૂબ સરસ વિચાર. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.